બધા રંગ મળી જેમ શ્વેત રંગ બની રહે. કામનાઓ સમીપે પ્રેમ જ્યોત જગી રહે. મહાત્મા અગસ્ત્ય દક્ષિણારણ્યમાં પોતાના આશ્રમમાં બેઠા હતા ત્યાં શિવ અને સતીએ પ્રવેશ કર્યો. અગસ્ત્યએ તેમનો પૂજા સત્કાર કર્યો અને પછી કહ્યું, નરચંદ્રમાં રામચંદ્રજી વનમાં પધાર્યા છે. આ સાંભળી રામચંદ્રજીના દર્શન કરવાનું શિવને મન થયું. અગસ્ત્યની રજા લઈ પાછા વળતા તેમણે રામની શોધ કરી. તે વખતે રામચંદ્ર એક શિલા પર બેઠા બેઠા સીતાને યાદ કરી અફસોસ કરતા હતા. એ જોઈ સતીને થયું કે આ રામ, આને જ્ઞાનનો ભંડાર કોણ કહે? એ તો મૂર્ખની પેઠે સ્ત્રીની પાછળ માથું કૂટે છે. શિવને કહ્યું, લોકોત્તર પુરુષો હંમેશા લોકો જેવા જ દેખાય છે, માટે તેમના બાહ્ય આચરણ પરથી તેમનું મૂલ્ય કરવા બેસવું નહીં. પણ સતીના મનને સંદેહ હટ્યો નહીં. ત્યારે શિવે કહ્યું, તો જાઓ પરીક્ષા કરી જુઓ, હું અહીં વડ નીચે બેઠો છું, પણ જોજો અનુચિત સંશયનું પરિણામ સારું આવતું નથી. સતીએ રામચંદ્રજીની પરીક્ષા કરી જોવાના વિચારથી પોતે સીતાનો રૂપ લીધો અને રામના રસ્તામાં જઈને ઊભા. રામને લક્ષ્મણની તેમના પર નજર પડી. લક્ષ્મણને ઘડીકમાં ભ્રમ થયો કે સીતાજી જ છે, પણ તેમણે વિચાર્યું, રામની રજા વગર સીતાજી પર્ણકુટીમાંથી બહાર પગ મૂકે જ નહીં, અને કોઈ બરાત્કારે મુકાવે તો તેઓ આવી દશામાં આમ મળે નહીં. મો ઉપર પશ્ચાતાપની રેખાઓને બદલે આટલું હાસ્ય હોય જ કેમ શકે? ત્યાં તો રામચંદ્રે સતીની સામે હાથ જોડીને કહ્યું, દશરથ પુત્ર રામ આપને પ્રણામ કરે છે, પરમ દયાળુ શિવ ક્યાં છે? એકદમ સતી શરમાઈ ગયા. પછી તેમને કૌતુક થયું. સતીએ પાછા વરવાને પૂંઠ ફેરવી તો તે તરફ પણ રામ દેખાયા. ફરી આ તરફ જોયું તો અહીં પણ રામ દેખાયા. ચારે બાજુ રામ દેખાયા. આખી સૃષ્ટિ રામમય દેખાઈ. આથી તે ભયભીત બની ગયા. તેમને શરીરની સુધબુદ્ધ રહી નહીં. તે આંખો મીચી રસ્તામાં બેસી પડ્યા. પછી આંખો ઉગાડીને જુએ તો કાંઈ ન મળે. સતી શિવની પાસે ગયા. શિવે બધી વાત જાણી. સતીએ સીતાનો વેશ લીધેલો એ જાણી સીતા પ્રત્યેનો એમનો બધો ભક્તિભાવ સતી પ્રત્યે ઉતર્યો. આ ભક્તિભાવના પૂરમાં એમનો પત્ની પ્રેમ ડૂબી ગયો, પરંતુ તેમણે આ વિશે સતીને કશું કહ્યું નહીં. થોડા વખત પછી સતીના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ આરંભ્યો. એકવાર એવું બનેલું કે એક સભામાં શિવ બેઠા હતા, એટલામાં દક્ષ પધાર્યા. આખી સભા દક્ષના માનમાં ઊભી થઈ, પણ શિવ ઊભા ન થયા. તેથી દક્ષને રીસ ચડી. તેમણે શિવનું અપમાન કરવાનો નિશ્ચય કર્યો. એ અપમાન કરવા માટે તેમણે અત્યારે યજ્ઞ આરંભ્યો હતો. આ યજ્ઞમાં તેમણે તમામ દેવોને બોલાવ્યા, પણ એક શંકરને બોલાવ્યા નહીં. ધામધૂમપૂર્વક દેવોના ટોરે ટોરાને પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જતા જોઈ સતીએ પિતાને ત્યાં જવાની શિવની પાસે રજા માંગી. શિવે કહ્યું, તમને નિમંત્રણ હોય તો ખુશીથી જાઓ. સતીએ કહ્યું, પિતાને ઘેર પુત્રી નિમંત્રણ વગર પણ જઈ શકે છે. શિવે કહ્યું, જઈ શકે છે, પણ પરસ્પર સ્નેહભાવ હોય તો. જ્યાં વેરઝેર, જ્યાં સામાનું અપમાન કરવાની વૃત્તિ છે, ત્યાં વગર તેડે જવામાં જોખમ છે. દૂધ અને પાણી ભેગા ખપે છે, પણ તેમાં કપટરૂપી ખટાશ નથી પડી ત્યાં લગી. છતાં સતીએ જવાની હઠ કરી એટલે શિવે તેમને રજા આપી. સતી પિતાને ત્યાં ગયા પણ પિતાએ તેમની સામે નજર સુદ્ધા કરી નહીં. માતા બીપી બીપી મળી અને બહેનો મોત આવી હસવા લાગી. યજ્ઞ મંડપમાં જઈને જોયું તો ત્યાં ક્યાંય શંકરનું આસન દેખાયું નહીં. પિતાએ માંડેલો આ યજ્ઞ કેવળ પોતાના પતિનું નોતરું કાપવાનો પ્રપંચ છે એ જાણી સીતાને ભયાનક ક્રોધ ચડ્યો. ભરી સભામાં તેમણે ગર્જના કરી, દુષ્કર્મ કરનારો પોતાનો બાપ હોય તો પણ તેના દુષ્કર્મને ઉઘાડું પાડવું જોઈએ. સૌનું શુભ કરનાર શંકરનું જ્યાં સ્થાન નથી એ સ્થાન ભ્રષ્ટ છે અને નષ્ટ છે. પતિના ગૌરવમાં સતીનું ગૌરવ છે, પતિના જીવનમાં સતીનું જીવન છે. પતિનું અપમાન થતું જોઈ સતી ઊભીને ઊભી સરગી જાય છે. બોલતા બોલતા યોગાગ્નિથી સતી ત્યાં ને ત્યાં બરીને ભસ્મ થઈ ગયા. યજ્ઞ મંડપમાં હાહાકાર થઈ ગયો. સતીને સાથે આવેલા શિવના અનુચરોએ બધે ભાંગફોડ શરૂ કરી દીધી. યજ્ઞમાં ભંગ થયો. સતીએ હિમાચલમાં બીજો દેહ લીધો. પર્વતની એ કન્યા પાર્વતી નામે વિખ્યાત થઈ. એકવાર નારદે આવી પાર્વતીનો હાથ જોઈ કહ્યું, છોકરી બહુ ગુણિયલ છે, સુશીલ છે અને સાણી છે. એનું સૌભાગ્ય અખંડ છે પણ એને પતિ બહુ વિચિત્ર મળશે. એ સાંભળી પાર્વતીના માતાએ કહ્યું, હે શું કહ્યું, વિચિત્ર એટલે કેવો? નારદે કહ્યું, મા બાપ વગરનો, ઉત્સાહ વગરનો અને ધન વગરનો, નાગો અને જટાધારી, શરીરે ભસ્મ ચોરી ફરનારો, ભોરો છતાં મૂર્ખ નહીં, જ્ઞાની છતાં સઢ નહીં, મસ્ત છતાં ઉદાસીન, યોગી છતાં સંસારી, ઘર વગરનો છતાં ગૃહસ્થી. આ સાંભળી પાર્વતીના માતા પિતાને બહુ દુઃખ થયું પણ પાર્વતીને હર્ષ થયો. તે સમજી ગયા કે આવો વિચિત્ર પતિ શંકર સિવાય બીજો કોણ હોઈ શકે. તેથી તેઓ શંકરને પ્રસન્ન કરવા તપ કરવા ચાલ્યા ગયા. લાડકવાઈ દીકરીને કુમારી વયે તપસ્યાનું કષ્ટ વેઠતી જોઈ માતાને બહુ લાગી આવ્યું. તેણે તેને બહુ સમજાવી પણ પાર્વતીનો નિશ્ચય ડગ્યો નહીં. પછી સપ્ત ઋષિઓએ આવીને કહ્યું, અરે તું આ શું કરે છે? પાર્વતીએ શરમાતા શરમાતા કહ્યું, નારદે જે પતિનું વર્ણન કર્યું તેને મેળવવાને તપ કરું છું. ઋષિઓએ હસીને કહ્યું, નારદના કહેવાથી નારદના બોલવામાં વળી ઢંગ ક્યારે જોયો? લાકડે માકડું વરગાડી દેવામાં એ કેવો સૂરો છે એની શું તને ખબર નથી? એનું માને તે ભિખારી જ હોય. ગમે તેમ કહો, મને તો શિવની જ રઢ લાગી છે. પાર્વતીએ કહ્યું, લાખ વાર તપાવો પણ સોનું એનું રૂપ નહીં તજે તેમ પાર્વતી એનો આ નિશ્ચય નહીં તજે. ઋષિઓએ મહાદેવની અનેક પ્રકારે નિંદા કરી. એ ઘર બાર વગરનો છે, ભભૂત લગાવી મસાણમાં પડ્યો રહે છે, એવાની સાથે અવતાર કેમ જશે? પાર્વતીએ એનો જડબાતોડ જવાબ દીધો, ચૌદશિયા થઈને નીકળ્યા છો તો જગતમાં વરકન્યાઓની કંઈ ખોટ નથી. જઈને કોઠા ઊભા કરો, જાઓ. સપ્તર્ષિઓ શરમાઈને પાછા ગયા. બીજી તરફ શિવ સમાધિ લગાવીને બેઠા હતા. તેમને સમાધિમાંથી જગાડવા માટે તેને પાર્વતી તરફ તેમનું ધ્યાન ખેંચવા માટે દેવોએ કામદેવને મોકલ્યો. કામદેવે વસંત ઋતુ પ્રગટ કરી. વૃક્ષો ફરફૂલથી શોભી રહ્યા. વન ઉપવન, વાવ તલાવ, અને સર્વ દિશાઓ શોભાયમાન બની ગઈ. શીતળ સુગંધી પવન વાવવા લાગ્યો. તરાવોના કમરો ખીલી ગયા. ભમરા ગુંજરાવ કરવા લાગ્યા. હંસ કોયલ અને પોપટ અહુકાર કરવા લાગ્યા. અપ્સરાઓ ગાનતાન કરવા લાગી. મર્દાનું મન પણ ખીલી ઉઠે એવું વાતાવરણ છાઈ રહ્યું. તો પણ શિવની સમાધિ તૂટી નહીં ત્યારે કામદેવે મરણીયો પ્રયત્ન કર્યો. શંકરના હૃદયમાં તેણે ચોટ પર ચોટ મારવા માંડી. મહાદેવને એ જોઈ અત્યંત ક્રોધ ચડ્યો. ક્રોધમાં તેમણે આંખો ઉગાડી કામદેવની સામે જોયું. કામ ભયભીત બનીને નાઠો પણ નાસ્તા ભાવ ભારે પડી ગઈ. યુગ યુગના તપસ્વી યોગીરાજ શંકરની આંખમાંથી નીકળેલી ક્રોધની જ્વરામાં એકદમ એ બરીને ખાક થઈ ગયો. પાર્વતીને ખબર પડી કે શંકરે કામને બારીને ભસ્મ કરી નાખ્યો છે એટલે એ ખુશ થયા અને બોલ્યા, સૌનું શ્રેય કરનારના ચિત્તમાં કામ હોય જ કેમ શકે? જે પોતે શિવરૂપ છે તેને કામ કેવો? નિષ્કામ શિવને જ મેં મારા પતિ માન્યા છે. પછી શિવ પાર્વતીના લગ્ન થયા. સર્પની કલગી, સર્પના કુંડર, સર્પના કંકણ, સર્પનું ઉપવિત જટાનો મુગટ, હાથમાં ડમરો અને ત્રિશુલ મુંડની મારાને આખલા પર સવારી આવે વેસે શિવની જાન નીકળી. એમના જાનૈયાઓ કેવા? કોઈ મોં વિનાના, કોઈ અનેક મોંવાળા, કોઈ હાથપગ વિનાના, તો કોઈ અનેક હાથપગવાળા, કોઈ આંધ્રા, તો કોઈ અનેક આંખોવાળા, કોઈ જાડા, તો કોઈ સરકડી જેવા, કોઈનું મોં ગધેડા જેવું, તો કોઈનું કૂતરા જેવું, કોઈનું સુવર જેવું, તો કોઈનું શિયાળ જેવું, ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની લાંબી લંગાર ચાલી. છોકરા અને સ્ત્રીઓ બીને ભાગ્યા. સૌ કહે બરદિયા પર બેસીને પરણવા આવ્યો છે, કંઈ અક્કલભરી છે કે નહીં? વળી એના ચિત્તનું કંઈ ઠેકાણું લાગતું નથી. દેખે છે છતાં દેખાતો નથી, સાંભળે છે છતાં સાંભળતો નથી, પરણવા આવ્યો છે છતાં જાણે એના મનથી કશું નથી. આ તો નવાઈનો વર મારી બાઈ. પાર્વતીના માતાએ દીકરીને ખોરામાં લઈ કહ્યું, અરે મારી નીલકમલ જેવી દીકરીને આવો ભામટો વર મળ્યો, તપ કર્યું ત્યારે આ મળ્યું? પણ પાર્વતીએ કહ્યું, મને એ જ ઈષ્ટ છે. લગ્ન થઈ ગયા. સતીએ કુતૂહલવશ થઈ ઘડીભર સીતાને સ્થાને પોતાની કલ્પના કરી. ચિત્તની એટલી ચંચળતાને માટે તેને પોતાની આહુતિ આપવી પડી. તપથી સૃષ્ટિ રક્ષાય છે અને તપથી સૃષ્ટિનું વિસર્જન થાય છે. તપમાં ઉત્પત્તિ સ્થિતિ અને લયનું બી છે એટલે તપ મુખ્ય છે. કામ એટલે ઈચ્છા, મનમાં પેદા થતો તરંગ, સુખ દુઃખ, સારું અને નરસું, કશાનો ખ્યાલ મનમાં ન રહે. ચિત્તની એ નિસ્તરંગ અવસ્થા તે નિષ્કામ અવસ્થા, તેનું નામ યોગ. સુંદર અને અસુંદર, શુભ અને અશુભ, રુદ્ર અને કોમર બધા એક જ પદાર્થના બે પાસા છે. જે શિવ છે તે જ રુદ્ર છે અને જે આશુતોષ ભોરા જલ્દી પ્રસન્ન થનારા છે તે જ પ્રલયંકર પણ છે. બેને સમાન રૂપે ઓળખવા તે યોગ.